તારીખ 4/10/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 107 અને 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 61
કોઈ બાત સમજ ને નહીં આપ પૂછ સકતે હવે મુક્તિ કોણ મેળવે છે તે બતાવે છે એક શૂન્યતા જાતિ વેશ નો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન હોય જે મોક્ષ નો માર્ગ કયો તે હોય તો ગમે તે જાતિ કે વેશ થી મોક્ષ થાય એમાં કઈ ભેદ નથી આજે અંબાલાલભાઈ અર્થ કર્યો છે એનો થોડો વિવાદ આપણે ત્યાં ઉત્પન્ન થયો છે જે સાધે તે મુક્તિ પદ પામે અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનું ઊંચ નીચત્વ આજે ભેદ નથી અથવા આ વાત આવા આ વચન કયા તેમાં બીજો કોઈ ભેદ એટલે ભેદ નથી એ અંબાલાલભાઈનો અર્થ છે માર્ગ તો એક જ પ્રકારે છે જાતિ વેશનો ભેદ નહીં એમ કહીને એમ કહ્યું છે કે માર્ગ જે માર્ગ ત્રણે કાળે માર્ગ એક જ પ્રકારનો છે અને એટલા માટે કોઈ બહિર્લિંગ તે માર્ગ નથી એની સ્પષ્ટતા કુંદાચાર્યજીએ 413 એટલો આશય એવો અહીંયા કે જે સાધે છે તે મુક્તિ લે છે દિગંબર થાય માટે મુક્તિ મળી જાય એમ નથી તેમ બાહ્ય રાગ રહી જાય વસ્ત્રાદિનો અને મુક્તિ મળી જાય એમ પણ નથી વિતરાગતા એક જ મુક્તિનો માર્ગ છે અને એ જ મુક્તિનો માર્ગ મોક્ષનો ઉપાય છે એનાથી મોક્ષ મળે છે આ સંક્ષેપ છે ગુરુદેવના પ્રવચનમાં શું આવે છે આ 6 પદની સર્વાંગતાથી આત્મ પદાર્થ વસ્તુ સ્વરૂપ સ્વયં સિદ્ધ છે આ 6 પદની સર્વાંગતાથી એટલે જે પહેલા 6 પદ આત્મા છે વગેરે નિત્ય છે કરતા છે ઉપાય છે મોક્ષ છે એનો સર્વાંગપણે જો એનું જ્ઞાન કરવામાં પ્રદાન કરવામાં આવે તો આત્મપદાર્થ વસ્તુ સ્વરૂપ સ્વયં સિદ્ધ છે તેમાં યથાર્થ પ્રતીત લક્ષ અને રાગ રહિત સ્વરૂપ આચરણ સ્વરૂપ અખંડ અનુભવ હોય તે મુક્તિ પદ કે આ જે 6 પદ વડે જે વાત કરી છે એવું યથાર્થ એની પ્રતીત થાય યથાર્થ એનું જ્ઞાન થાય અને રાગ રહિત સ્વરૂપ આચરણ વર્તે અને અખંડ સ્વાનુભવ વર્તે તો મુક્તિ પદ થાય કેમ કે છેલ્લે અંતર્મુખ અખંડ સ્વાનુભવ છે એમાં વચ્ચે વિકલ્પ ના આવે એટલે કે અનેકાંત લોકોત્તર આત્મધર્મ સર્વજ્ઞ પ્રભુનો માર્ગ અત્રે કયો તે જ છે સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર જિનેન્દ્ર પરમાત્માએ જે માર્ગ કહ્યો તે જ માર્ગ છે બે માર્ગ ત્રણે કાળે એક જ માર્ગ છે એ સિદ્ધાંત પોતે જે ગાથા કહી ગયા છે કેમ પોતાના ને પોતાનામાં અવિરોધ હોવો જોઈએ, કે પોતે આગળ એમ કહી ગયા છે તે હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. અને અહીંયા કઈ એમ કહે કે પરમાર્થનો પંથ અનેક હોય
નહીં,
જો આગળ ગાથામાં એમ કહી ગયા હોય કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, તો પછી અહીંયા 107માં એમ કહે કે એક પણ હોય ને બીજો પણ હોય ને ત્રીજો પણ હોય ને ગમે તેટલા માર્ગ હોય એવું કઈ કહે કે ખરા? કયો માર્ગ જો હોય, જે માર્ગ કયો તે મોક્ષ નો ઉપાય એક જ છે, બીજો કોઈ મોક્ષ નો ઉપાય
નથી.
અને જે સાધે તે મુક્તિ લે, જે સાધશે તે મુક્તિ ને પામશે, નહીં સાધે તે નહીં પામે. એમાં તમે જાતિ વેશ ઉપર સીધા તમારું વજન જાય છે, અને અંતરંગ મોક્ષ માર્ગ ઉપર તમારું વજન નથી જતું. તો પહેલા જ્યાં વજન જવું જોઈએ પરમાર્થ માર્ગ ઉપર, ત્યાં તો વજન જતું નથી. અને જાતિ વેશ ઉપર તમે પહેલા વજન લઈ જાઓ છો, તો જાતિ વેશ ઉપર વજન લઈને તમે દિગંબર દીક્ષા પણ ધારણ કરી રહ્યો છો, મુક્તિ થોડી મળી જવાની છે? એથી કોઈ મુક્તિ મળી જતી નથી. તેમ રાગ રહી જશે ને મુક્તિ મળી જશે, એમ પણ મુક્તિ મળી જતી નથી. માટે સ્વાનુભાવ રૂપ જે મુક્તિ નો માર્ગ છે, એ જ મુક્તિ નું પદ પામવાનો ઉપાય છે. એમ પહેલા એના ઉપર મુખ્ય વજન આપો, બીજી વાત પછીની છે. ગૌણતા એ સમજવાની છે, મુખ્યતા એ સમજવાની નથી. ત્યાં ફરક પડે છે. મુખ્ય ગૌણ કરવામાં, મુખ્ય ગૌણ કરવામાં ફરક પડે એટલે આખું વજન ઉલટું સુલટું થઈ જાય. વજન ઉલટું સુલટું થાય એટલે આરાધના ની વિરાધના થાય. આમ પરિસ્થિતિ ઉભી થાય. જેમ કે વિતરાગતા આવે ત્યારે બાહ્ય ત્યાગ થઈ જાય. જે જીવના પરિણામમાં વિતરાગતા વધી જાય એને રાગ નો અભાવ થઈ જાય. વિતરાગતાના સદભાવને લીધે રાગ નો અભાવ થાય. બરાબર, જો રાગ નો અભાવ થાય તો રાગ ને રાગના નિમિત્તો સાથેની પ્રવૃત્તિ આપોઆપ દુઃખ થઈ જાય. વજન આવવું જોઈએ વિતરાગતા ઉપર, એના બદલે વજન લઈ લીધું બાહ્ય ત્યાગ ઉપર. ત્યાગ કરો, ત્યાગ કરો, ત્યાગ કરો, અને એને લઈને વિતરાગતા ઉપર વજન છૂટી ગયો. પરિસ્થિતિ એ થઈ ગઈ કે ત્યાગ પ્રધાન સંપ્રદાયો ચાલવા લાગ્યા અને અંદરની વસ્તુ ખલાસ થઈ ગઈ. આ વાત પહેલેથી છે. જેમ કે મુમુક્ષુ જીવને વૈરાગ્ય હોવો જોઈએ, તો વૈરાગ્ય માટે ખાવા પીવામાં પહેરવા ઓઢવામાં સ્વરૂપ પ્રાપ્તિની ચિંતના, સ્વરૂપ પ્રાપ્તિની જિજ્ઞાસા અને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એટલી બધી તીવ્ર થાય કે એને ક્યાંય રસ પડે નહીં. કુદરતી એ બધા રસ ફીકા પડી જાય ને નિરસ પરિણામ થાય, એને વૈરાગ્ય કીધો છે, એને મુમુક્ષુતા કીધી છે. એમ થવાના બદલે પહેલાથી આમ થયું પડે છે. બધા જ્ઞાનીઓને એ કહેવું છે કે પણ બહારથી નહીં ઉપાડ, અંદરથી ઉપાડવાથી નિમિત્તથી પ્રવૃત્તિ શરૂ નહીં કર, ઉપાદાનથી પ્રવૃત્તિ શરૂ કર. નિમિત્તમાં આપોઆપ પરિસ્થિતિ યથાયોગ્ય આવવી જોઈએ, સંસ્થાન અનુસાર, ભૂમિકા અનુસાર આમ થવું જોઈએ.
જેને સ્વાનુભવ થાય એને તો માર્ગમાં કોઈ એવા કોઈ ભેદ છે કે શું છે, આ નથી આ નથી એવું થાય છે?
એને તો પ્રશ્ન જ નથી. આ તો લોકો ઝઘડા કરે છે.
લોકો
ભાઈ તમે જાતિ સમ્યક દર્શન લઈ તો ગમે એવું જાતિમાં ઉત્પન્ન થવાનું છે. અને મને પણ ઉત્પન્ન થશે એમ નથી કે સમ્યક દર્શન તો જે સમજે તે થાય. માર્ગ તો કોને પ્રાપ્ત મળશે કે જે 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 સમજશે એને માર્ગની પ્રાપ્તિ થશે, પછી તિર્યંચ હશે તો થઈ જશે. મોક્ષ માર્ગ માં આવી જશે. નિપણાની કોઈ ચર્ચા અહીંયા કરવી નથી. અને જે માર્ગમાં આવશે એ મોક્ષ ને પામી જવાનો છે. પછી ઈજ ભવે પામશે એવું કઈ અહીંયા કહેવું નથી. એને એને મોક્ષ માટે બે ચાર ભાવ બાકી છે કે પાંચ ચાર ભાવ બાકી છે જે હોય તો, કેમ કે એને સાધવાનું શરૂ કર્યું છે. આમ કહેવાનો અભિપ્રાય છે. એટલે કે અનેકાંત લોકોત્તર આત્મધર્મ સર્વજ્ઞ પ્રભુનો માર્ગ અત્રે કયો તે જ છે. જે આ છપતિ માર્ગ દર્શાવ્યો તે જ માર્ગ છે. બાયના લિંગ વેશના ભેદ, બાયના લિંગ વેશના ભેદ, ઊંચ નીચેત્વના ભેદ પરમાર્થ તત્વમાં નથી. જે પરમ પરિણામિક ભાવ છે એની અંદર કોઈ બાહ્ય લિંગ છે, એની અંદર કોઈ વેશનો ભેદ છે, એની અંદર કોઈ ઊંચ નીચપણો છે કે આ આત્મા નીચ ગોત્રનો છે, આ આત્મા ઊંચ ગોત્રનો છે, એ તો કર્મની અવસ્થા છે ને કર્મનો પ્રસંગ છે. એ પરમાર્થ તત્વમાં નથી. કારણ કે વિતરાગ દશાની સાધક ભૂમિકામાં અન્યથા બાહ્યાચરણ લિંગ હોય નહીં. જે પ્રકારે વિતરાગતા વધતા બાહ્ય પરિસ્થિતિ સહેજે થાય એ સહેજે જ થાય, એમાં કોઈ ફેર પડે નહીં. એ કુદરતી એમ જ બની જાય. બીજી રીતે જ્યાં રાગ નથી ત્યાં રાગનું નિમિત્ત હોય ક્યાંથી? એ બનવાનું જ નથી. જાતિ વેશના વિકલ્પનો ભેદ યથાર્થ વિતરાગ માર્ગમાં નથી. જાતિ વેશના વિકલ્પનો ભેદ યથાર્થ વિતરાગ માર્ગમાં નથી. વિતરાગ માર્ગમાં એ ભેદ નથી. એ ભેદ વિતરાગ માર્ગ છે બાહ્ય છે, પરમાર્થ માર્ગ થી એ બાહ્ય છે. વ્યવહાર માર્ગમાં એ વાત છે, પરમાર્થ માર્ગમાં એ વાત નથી. એમ કેવું છે, જે વસ્તુ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરે અને ન્યાય સમજે તેને ઊંચ નીચપણાનો કે સાંપ્રદાયિક વિષ વગેરેનો પ્રશ્ન ન રહે, એને એ પ્રશ્ન ન રહે. આમ હશે તો તેમ હશે તો, અરે ભાઈ તું વિતરાગતા વધાર, તું વિતરાગતામાં આવને. સાચી વાત એ છે, તને આપોઆપ બધું સમજી જશે. એ પહેલા બધા પ્રશ્નો માથામુખમાં ઉતરી ગયો હતો. વિતરાગતા તારી ચુકાઈ ગઈ, કેમ કે વજન તારું ત્યાં ગયું. એમ કહેવા માંગે છે વજન ફેર થઈ ગયું. બહુ ધ્યાન રાખીને ગ્રહણ કરવા જેવો વિષય થઈ ગયો છે. આપણે ત્યાં આ ગાથાનો બહુ વિવાદ ચાલેલો છે, ગુરુદેવની સમક્ષ વિવાદ ચાલેલો છે આ વિષય ઉપર. તો ભેદ થતો જ નથી. જાતિ વેશનો ભેદ કોઈ ઉત્પન્ન થતો જ નથી. એક જ પ્રકારે વિતરાગતા થાય, એક જ પ્રકારે બહારની પરિસ્થિતિ થાય. બીજું કાંઈ થાય જ નહીં. એમાં પણ શું છે કે સૂક્ષ્મપણે જાઓ, આ સ્થૂળ વિચાર છે. સૂક્ષ્મપણે જાઓ તો નીચ ગોત્રમાં મુનિદશા નથી પ્રગટ થતી, સમ્યક દર્શન પ્રગટ થાય છે. નીચ ગોત્રમાં તીર્થંકર પદવી નથી આપતી, ઉચ્ચ ગોત્ર જ હોય તીર્થંકર થવાના હોય એ જીવ. તો એ વિશે સૂક્ષ્મ છે. અહીંયા તો એમ કહે છે કે પરમાર્થ માર્ગ પામવો હોય તો પ્રથમ સાચી સમજણ અને સમ્યક દર્શનમાં તો તિરિંચ સુધી કોઈ વાંધો નથી. તિરિંચ સુદ્ધા સ્વરૂપ સમજીને મોક્ષ માર્ગમાં આવી શકે છે. જ્યારે એ જે મોક્ષ માર્ગમાં આવી ગયો પછી એ કઈ જાતિનો છે એના ઉપર સર્વાલક્ષ આપે છે. 28મી ગાથામાં રત્નકરણ સ્વાવતાચારમાં ભગવાન સુમનભદ્રાચાર્ય એમ કહ્યું કે ચાંડાળ હોય તો ચમાર હોય, ચાંદાળ હોય, નીચામાં નીચું મિત્ર મનુષ્ય હોય, તે ચમાર તો પણ એ સમ્યક દર્શન ને પામે એટલે અમે એને દેવ કહીએ છીએ. શું કહીએ છીએ?
દેવ.
અમે એને દેવ કહીએ છીએ. અમે એને દેવ કહીએ છીએ નહીં, ગણધર દેવ એને દેવ કહીએ છીએ. અમારા આચાર્ય ના આચાર્ય છે, એ તો મહા આચાર્ય છે. આચાર્યોમાં પણ મહા આચાર્ય છે એ ગણધર દેવ છે. તો કે ગણધર દેવ એને દેવ કહે છે. શું એવી કહેતા નાખે છે? હવે એને તું જાતિ વૈશ્ય અત્યારે શું કરવા જોઈએ? મુનિ દશામાં આવશે ત્યારે યથાશીલ થાય એવી સ્થિતિમાં આવશે. પણ એ રસ્તે ચડી ગયો એ જો ને, તું માર્ગે ચડી ગયો એ જો ને. અનંત કાળમાં જીવ માર્ગે નથી ચડતો. માર્ગે ચડ્યા પછી તો એનો છૂટકો થવામાં કોઈ શંકા જ નથી. નિશંક પણ એ મુક્ત થવાનો જ છે. સહી મુક્ત એવો, અમે તો એને મુક્ત જ જોઈએ છીએ. એમ લેવું આપડે ત્યાં શું થયું કે સિદ્ધાંત નો અભ્યાસ વધારે લોકો ઉપદેશ જે માત્રામાં ગ્રહણ કરવો જોઈએ એ માત્રામાં ઉપદેશ ન થાય અને સિદ્ધાંત ઉપર વધારે વજન જાય તો પણ પરમપુર પ્રયાસ થાય છે. પછી શું થાય છે કે સિદ્ધાંતને એટલો બધો મુખ્ય કરે છે કે ક્યાં એની મર્યાદા પણ ક્યાંક ક્યાંક છૂટી જાય છે. એ રીતે મર્યાદા છોડીને વિચારવા જાય ત્યારે એને જ્ઞાની પુરુષોના વચનોમાં શંકા પડે છે. શું થાય છે? નાની પુરુષોના મહાપુરુષોના વચનોમાં પણ એને શંકા પડી જાય છે. અને એ શંકા પડતા પોતાને કેટલો મોટો અપરાધ થાય છે એ સિદ્ધાંત પાસે એમના સમજવા. આ અધ્યાત્મનો બહુ મોટો સિદ્ધાંત છે કે જે જ્ઞાની પુરુષને ખરેખર તો પરમાત્મા પરમેશ્વર બુદ્ધિએ આરાધવા જોઈએ, એના ચરણમાં નિવાસ કરવો જોઈએ. એવા પુરુષના વચનોમાં જયારે શંકા થાય ત્યારે એને કેટલું મોટું નુકસાન થાય કે એની પરમ સત્ય વાતમાં પણ એને જેટલી નિશંકતા આવી જોઈએ નહીં આવે. એક વાતમાં શંકા કરતા બાકીની અનેક વાતોમાં પણ એને એ જ પરિસ્થિતિ રહી છે એની પોતાને ખબર નથી હોતી. આ વાત તો હું બરાબર માનું છું, 100% એ વાત તો સાચી જ છે, પણ ઓલી વાતમાં જરાક મને આમ લાગે છે. વાત પૂરી થઈ ગઈ. વિશ્વાસ કદી 100% થતો નથી. તને અવિશ્વાસ આવ્યો એનો અર્થ કે 100% તને જ્ઞાની પુરુષમાં અવિશ્વાસ છે. વિશ્વાસ આવ્યો તો 100% તને વિશ્વાસ છે. પ્રતીતિ અધૂરી થતી નથી, ખાતરી અધૂરી થતી નથી, ખાતરી પૂરી થાય છે. વેપારમાં 1,00,000 રૂપિયાનો માલ ઉધાર દેવો હોય કાતો ગ્રાહકને આ પાડે ને કાતો ગ્રાહકને ના પાડે. એમ ન કે મને અડધી ઠીક લાગે છે, અડધું દેવા જેવું લાગે છે, અડધું નથી દેવા જેવું લાગતું. કપડાં સારા પહેર્યા છે અને ચશ્મા વસમા સારા છે, બૂટ ચંપલ પણ બહુ કિંમતી પહેર્યા છે. માટે આમ તો માણસ પૈસાવાળો હોવો જોઈએ, પણ માલ દેવામાં શું કરવું? આપી દઈએ ને કપડાં જઈએ. એમાં એક જ મુદ્દો પકડે ભાઈ, તમારા માટે શંકા ભલે ખરાબ ના લાગે એટલા માટે, બીજી શંકા અમને કરવાનું કારણ નથી. ઓળખાણ વગર બધું કામ છે. ઓળખાણ તમારી વાત ખુશીથી લઈ જાય, નહીં તો પૈસા આપી નહીં લઈ જાય. એમાં એક જ એને 100% નિર્ણય એક બાજુનો લેવો પડશે, કા માલ દેવો કા માલ ન દેવો. એમ સત્પુરુષને કાંતું સ્વીકાર અને કાંતું ન સ્વીકાર. હું અડધું સ્વીકારું, અડધું ન સ્વીકારું, સત્પુરુષના ટુકડા થાય, કટકા ન થાય એના ટુકડા કા સંપૂર્ણપણે તું સરેન્ડર થઈ જા, કા તું સરેન્ડર ન થાય. અહીંયા શંકા કરે એટલે વાત પૂરી થઈ ગઈ. પૂરેપૂરો નાની પુરુષ તો એમ સમજે છે કે આને અસ્વીકાર જ છે. એ ભલે પોતાને ગમે તેમ સમજે, પણ એક વાતમાં શંકા કરી એટલે ગયો. અમાન્ય કર્યું નહીં, અમાર નીકળી તો ગયો હતો તો એ 100% ગયો, પણ શંકા કરી એટલે ગયો એને ઉભું રહી જવું મારા કરતા આગળ છે. અંતરમાં એક રાગના કણને પણ અડ્યા વગર સીધા પરમ પરિણામી ભાવમાં ઉતરી ગયા છે. આટલો મહાવિવેક જેને અંતરમાં પ્રગટ કર્યો છે અને એવા સૂક્ષ્મ કાર્યની અંદર પણ ભૂલ ન કરી, એવા સૂક્ષ્મતે સૂક્ષ્મ કારણ કાર્યમાં પણ જેને ભૂલ ન કરી, એ સ્થૂળ કારણ કાર્યમાં ભૂલ કરશે એવું વિચારવું વધારે પડતું છે, અથવા એવું વિચારનારની ભૂલ છે નથી વાત તો એ, એટલે એને ત્યાં થોભી જવું જોઈએ અને એમના અભિપ્રાયને ઊંડાણથી સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ના સમજાય ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું, શંકામાં ન રહેવું કે અમાન્યપણામાં ન રહેવું, જિજ્ઞાસામાં રહેવું. આ મુમુક્ષુનો ધર્મ છે, આથી આગળ ચાલે એ મુમુક્ષુનો ધર્મ નથી. મુમુક્ષુની કક્ષા છોડીને અમુમુક્ષુ થઈ ગયો, વ્યવહાર છૂટી ગયો એનો. જે મુનિરાજ ઉદ્દેશિક આહાર લી એટલે એનો વ્યવહાર છૂટી ગયો અને નિશ્ચય હોય જ નહીં, એમાં એ મુમુક્ષુતાનો વ્યવહાર છૂટી ગયો, મુમુક્ષુ ન ગયો થતું ગયો. આવું આવું મુમુક્ષુપણ પણ થોડું ભાંગવું છે, એટલું સસ્તું નથી. તમને રસ્તામાં કોઈ માણસ મળી ગયો અજાણ્યો, ભાઈ હમણાં જ મારું પાકેટ કપાઈ ગયું અથવા હું ઘરે કપડાં બદલતા ભૂલી ગયો છું, મારા ખિસ્સામાં પૈસા નથી, ખૂબ શાકભાજી લેવી છે, 10 રૂપિયાની નોટ આપો ને, સાવ જઈને માણસને 10 રૂપિયા માગે, તમે કપડાં જુઓ તો એમ લાગે કે આને આમાં કંઈ 10 રૂપિયામાં વાંધો ન આવે, પણ તમે આપી દો ખરા, ક્યાં રહીએ છે, કોણ છે, આઈનો છે કે બારગામનો, કાંઈ તમને ખબર નથી, તદ્દન અજાણ્યો માણસ છે, તો તમે 10 રૂપિયા આપી દેશો. કોની પાસે કેટલા જણા પાસે 10 રૂપિયા લેતો હતો, કપડા ભાડા પહેર્યા છે, 10 માગે કોઈને વાંધો નથી, કેટલા જણા પાસે ધ્યાન પડે 10-20 રૂપિયા લઈ લેતો હશે. માણસને વિશ્વાસ મૂકવો હોય તો પૂરો જ મૂકવો પડે, કા બિલકુલ ન મૂકે, બે માંથી એક જ વાત થાય, પ્રતિમાં બે વાત થાય, ખાતરી થાય આપી દે, રકમ નો સવાલ નથી આમાં, 10 હોય 50,000 હોય કે 1,00,000 હોય, વિશ્વાસ મૂકે એટલે પૂરો, એકાઠા મૂકવા નહીં, એક જ વાત છે. એવી વાત છે, જરા વિચારવા જેવી વાત છે. એ તો મેં પૈસાનો હતો દાખલો આપ્યો, આપણે વ્યવહારિક સંબંધનો દાખલો લઈએ, સપણ કરવું હોય તો અધૂરું થાય, સપણ કરશો લગ્ન નહીં કરીએ ચાલે, કાં તો તમે એને નક્કી કરો ભાઈ અમારે દીકરી દેવી છે, કાં ઓછી દેવી, બે માંથી એક ચાલે કે અધૂરું ચાલે, એમાં અમે નિર્ણય કરવા ગયા, જોવા ગયા કે આ છોકરો કે પછી શું કરો, તમારે એક જ સાઈડનો નિર્ણય લેવો પડે, એમાં અધૂરો નિર્ણય ચાલે છે, જો તમને ખાતરી થાય કે વાંધો નથી તો તમે આ કરો, તમને શંકા રહી એનો અર્થ કે 100-100% તમે ના પાડો, તમે સમજ નથી બાંધતા એનો અર્થ શું છે, કે 100-100% તમને એમ લાગે છે કે આ કરવા જેવું નથી, માટે નથી કરતા, એમાં અધૂરું ચાલે ખરું, કાંઈ અધૂરું ન ચાલે, કાં તો તમે વિશ્વાસ મૂકો કે અહીંયા વાંધો નથી, કાં તો તમે વિશ્વાસ ન મૂકો કે અહીંયા વાંધો આવી જશે, શંકા પડી એટલે વાત પૂરી થઈ ગઈ, 100-100% તમે તો ના જ પાડવાના છો, એમાં 10% હા ને 90% ના એવું ચાલતું છે, એમાં એવું છે. આની અંદર મુમુક્ષુ ધર્મ અને સામે સત્પુરુષ એ વચ્ચેનો આ સંબંધ શું, એ વચ્ચેનો સ્વીકાર અસ્વીકાર એ સિદ્ધાંતને આપણા સમાજમાં ઘણી કચાશ છે, અધૂરી સમજ છે ને ઘણી કચાશ છે. આ પ્રશ્ન તો ગુરુદેવની સામે જોઈ ચાલ્યા, આવી ગાથાઓ આવી ત્યારે ગુરુજી મે સામે હું શું એ પ્રશ્ન કર્યા છે. જિજ્ઞાસા દાદા કરવું બીજી વાત છે, અને પોતાનું જજમેન્ટ આપવું એ બીજી વાત છે. ત્યારે ગુરુદેવ ની સામે પણ જે તો જજમેન્ટ આપી શકે, અમને તો આમ લાગે છે, આમ આવવું જોઈએ, આમ ન કહેવું જોઈએ, મને આમ ન કહેવું જોઈએ, આમ કહેવું જોઈએ. ભાઈ તમારું કામ શું? ગુરુદેવ સમુદાય શું કરવું જોઈએ, સમુદાય ન કરવું શું કરવું, એ ગુરુદેવનું કામ છે, મોક્ષનું કામ નથી. અને એમના જ્ઞાનમાં કોઈ વાત આવે તો એ અપરાધમાં નહીં આવે. એમને ખ્યાલ આવી ગયો કે આપણે ત્યાં જે સિદ્ધાંત નો અભ્યાસ કરનારા છે એને જ્ઞાની પુરુષ ના વાપરે છે. અને ગુરુદેવ એમ કે કવિ ભલે એમ લોકોને જ્ઞાની થયા પણ અંદર ઓલો કીડો બેસી ગયો છે, શંકા નો કીડો જે બેઠો છે એ વિકલ્પ નથી. એ ગુરુદેવને પણ ખાતરી એક નહીં અનેક વખત થઈ ગયું છે, સ્વગાનીજીના વખતમાં પણ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. પણ તમે જ્ઞાની પુરુષ વિશે કહેનાર પણ છેલ્લી એમના ગ્રંથનો વિરોધ ક્યારે થયો? ગુરુદેવ પ્રશંસા કરી ત્યારે થયો ને? એટલું ના સમજાય કે ગુરુદેવ પ્રશંસા કરે છે પછી આપણે ન કરાય, એટલું ન ખબર પડે. ત્યારે ગુરુદેવ પોતે પ્રશંસા કરતા હોય તો પછી એ બાજુનો વિરોધ વાળી વાત આપણાથી ન થાય. એટલું તો ઓછામાં ઓછું આવડવું જોઈએ. સિદ્ધાંતનો અભ્યાસ અધિકારી જીવનું કામ છે, અનધિકારી જીવનું કામ નથી, એવો વિષય છે. નાશ થઈ ગયા, આટલી મોટી તકલીફ ઊભી થાય છે, પોતાને ખબર નથી પડતી. કેમ કે પોતે બધી ક્રિયા પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે કરે છે, એમ થાય કે આપણે મુમુક્ષુ તો છીએ જ નહીં, એટલે જ આપણે કરીએ છીએ, મુમુક્ષુ પણ નથી રહેતા. બહુ ઊંડેથી વિચારવા જેવું એવું છે. શું કહે છે? જે વસ્તુ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરે, જો અહીંયા પ્રતીતિની વાત લીધી, મુનિપણાની નથી લીધી, અને ન્યાય સમજે તેને ઊંચ નીચપણાનો કે સાંપ્રદાયિક વેશ વગેરેના પ્રશ્ન ન રહે, એને એ પ્રશ્ન ન રહે, એ પ્રશ્ન એના સમાપ્ત થઈ જાય છે. યથાર્થ સમજણમાં તે સંબંધે જે સ્વરૂપ જેમ છે તેમ તે સમજે છે, અને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે યથાસ્થાને વિવેકથી જેમ ઘટે તેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ ચારે પ્રકારે જાણે છે. કે કઈ ભૂમિકામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવા હોય બધું એને સમજાઈ જાય છે. તો ન્યાય માર્ગમાં જે સહજ સ્વભાવ દશાત્રે કહી છે તેની ભૂમિકા પ્રમાણે પંચમાવૃત વગેરે બાહ્યવ્રતના શુભ વિકલ્પ આવે તે પણ લિંગ છે અને અનિત્ય છે, એ પણ લિંગ છે ને અનિત્ય છે. 412 ગાથા કીધા પછી પણ એમણે આ વાત કરી કુંકુંદાચાર્ય કે પાષંડી લિંગાણી, બહારના લિંગ છે એ કોઈ ધર્મ નથી, બહારના લિંગ છે એ કોઈ વેશ છે એ કોઈ ધર્મ નથી. એમ કેમ કેવું પડ્યું? આટલું બધું તત્વોનો વિષય ચલાવ્યા પછી પોતી ચોખોટ કેમ કરી? કે લોકોનું વજન પહેલા લિંગ ઉપર જાય છે, બાહ્ય દ્રષ્ટિ વાળાને પહેલા બાહ્ય દ્રષ્ટિનો વિષય મુખ્ય થઈ જાય છે, પરિણામ એનું એ આવે છે કે અંતરદૃષ્ટિના વિષય ઉપર એનું વજન ઘટી જાય છે અથવા છૂટી જાય છે, એને નુકસાન થઈ જાય છે. એટલે કહે છે કે બાહ્યવ્રતના શુભ વિકલ્પ આવે તે પણ લિંગ છે અને અનિત્ય છે. એ અહીં તેવા શુદ્ધ કલ્પના અટકવો નહીં. જો શું ગુરુદેવ છે, એ અહીં તેવા શુદ્ધ કલ્પમાં અટકવું નહીં. પહેલા એ વાત નહીં લ્યો, પહેલા તમને એ વાત સમજણમાં આવે. દેહનો લગ્નવેશ વગેરે 28 મૂળ ગુણ એ મુનિપણાના વિકલ્પ છે, અને એ બધા વિકલ્પ એ આત્માથી પર છે, અનિત્ય છે. જો ગમ કરીને ક્યાંય એવા એ બધા વિકલ્પ પર છે, અનિત્ય છે, એ વિકલ્પમાં તમે અત્યારે નહીં જાઓ. આત્મા સીધ સમાન છે, તેના શુભ વિકલ્પો કરવા તે પણ રાગનો ભાગ છે. આત્મા સીધ સમાન છે એનો વિકલ્પ છે એ પણ રાગનો ભાગ છે, એવો માર્ગ છે આ તો. એને પણ અમે વિતરાગતા કહેતા નથી. એ પણ રાગનો ભાગ છે. એ રાગના ભાગરૂપ વિકલ્પ છોડીને રાગ રહી શુદ્ધ જ્ઞાયક પદાર્થના સ્વભાવમાં સ્થિર થઈ જવાનું સમયસારમાં શ્રીમદ ગુંદુંડાચાર્ય જે કઈ રાગાદી વિકલ્પ આવે છે તેનાથી, એટલે કે બાહ્યાભ્યંતર પરિગ્રહથી જે મુક્ત થાય છે તેને નિર્ગ્રંથ મુનિપદ હોય છે. તે સાધક દશા મોક્ષ માર્ગમાં હોય છે, વચ્ચે આવે છે, એનું જ્ઞાન કરવાનું છે. તત્સ્વરૂપને ઓળખવા માટે શ્રીમદે બાહ્ય વેશ કે સંપ્રદાયની વાત લીધી નથી. આ વેશને, આ સંપ્રદાયને, આ ગોત્રને, આ જાત હશે તો તત્વ સ્વરૂપને સમજશે, નહીતર એને તત્વનું સ્વરૂપ નહીં સમજાય. જૈન કુળમાં જન્મ હશે, દિગંબરમાં જન્મ હશે તો એને સમજાશે, એને નહીતર નહીં સમજાય. એ વાત છે. આ છ પદનો વિચાર કરવાથી જીવને યથાર્થપણે સમજાય છે, પણ તે માટે શરૂઆતથી સાચી જિજ્ઞાસા હોવી જોઈએ. એ માટે પહેલેથી પહેલી ગાથાથી આ ગાથા સુધી ક્રમબદ્ધ ઘટના જણાવી છે. ક્રમ વિપર્યાસ પ્રતિપાદનમાં એમ કહે છે, બહુ ક્રમસર પ્રતિપાદન કર્યું છે. અને પોતાની કેટલી તૈયારી પાત્રતા જોઈએ તે હવે પછીની ગાથામાં જણાવેલ છે. હવે જુઓ કે અહીંયા પ્રકરણ કોઈ મુનિ દશાનું ચાલતું પણ નથી. અહીંયા 6 પદનું જે પ્રકરણ છે, છઠ્ઠી ગાથા તમે લ્યો 106 ની, તો શું કહ્યું કે ષટપદના ષટ પ્રશ્ન તે પૂછા કરે વિચાર, તે પદની સર્વાંતા મોક્ષ માર્ગ નિર્ધાર. કોણ નિર્ધાર કરે? મુમુક્ષુની ભૂમિકા વાળો નિર્ધાર કરે છે. તો વાત મુમુક્ષુની ભૂમિકામાં ચાલે છે. તમે મુનિપણામાં ક્યાં ખેંચી જાઓ છો એને? એ વાતને તમારે મુનિપણામાં નહીં ખેંચી જવી જોઈએ. હવે 108 ની ગાથામાં પણ પાત્રતાનો વિષય લે છે. 106માં મુમુક્ષુતાની વાત, 108માં મુમુક્ષુની વાત, 107માં તમે મુનિપણું ક્યાંથી વચ્ચે નાખ્યું? વિષય તો પ્રકરણ તો સમગ્ર જોશે ને કે કયા કયું પ્રકરણ ચાલે છે, કોનું પ્રકરણ ચાલે છે. મુક્તિની વાત મુનિપણા માટે કરાય ને મુમુક્ષુ વખતે મુક્તિની વાત ન કરાય એમ હોય? મુક્તિની વાત તો પહેલી જ કરવી પડે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. પહેલી વાત કરવી પડે મુક્તિની. તો મુક્તિની વાત કરી એટલે મને પણ ક્યાંથી આવી ગઈ? આગળ પાછળની ગાથાને પ્રકરણ તો જોવું જોઈએ. અહીંયા વાત ચાલી છે એ મુમુક્ષુતાની વાત ચાલી છે, ને એમાં જાતિ વેશનો ભેદ હોતો નથી. એમાં તો જે સમજે એ પણ એવું સીધી વાત. હવે જીવની પોતાની કેવી પાત્રતા જોઈએ તે હવે પાત્રતાનો વિષય ચાલ્યો. હવે જે આત્માર્થીની વાત કરી છે આગળ, એ ઉપરાંત હવે પાછું એ પ્રકરણ પોતે ફરીને શરૂ કરે છે. 6 પદ જયારે પોતે કહી દીધા ત્યારે હવે ફરીને પાછી થોડી વ્યવસ્થિત વાત કરે છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, મવે ખેદ અંતર દયા તે કહીએ. ક્રોધાદી કષાય જેના પાતળા પીડા હોય, માત્ર આત્માને વિશે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, તેમજ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, સર્વ પ્રાણી પ્રત્યે. તે જીવને મોક્ષ માર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત તે માર્ગ પામવા યોગ્ય કહીએ, આ પાત્રતા આવી હોવી જોઈએ. બહુ સારો છે પાત્રતાનો વિષય. મુમુક્ષુ જીવે વિશેષ કરીને ધ્યાન લેવા જેવો છે, લક્ષ લેવા જેવો છે. પ્રથમ 38મી ગાથામાં ગુરુદેવનું પ્રવચન, પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ એમ કહ્યું હતું. અહીં કહે છે કે આત્મા તદ્દન શુદ્ધ અકષાય સ્વરૂપ પૂર્ણ પવિત્ર છે. તે વિતરાગ સ્વરૂપની પ્રતીતિ ઘણા ક્રોધમાન માયા લોભવાળાને કેમ થશે કે ન થાય, એટલે તીવ્ર રસવાળા જેના કષાય પરિણામ છે. ભલે આ ચારિત્ર મૂળના પરિણામ છે, તો પણ ચારિત્ર મૂળના તીવ્ર રસ સાથે દર્શન મૂળને સિદ્ધ નિમિત્તની સંબંધ છે. ચારિત્ર મૂળનો તીવ્ર રસ અને દર્શન મૂળ આ બે સાથે ચાલે છે, એટલે તીવ્ર અહીંયા તીવ્ર રસ લેવો, તીવ્રમાં તીવ્ર રસ લેવો. જેને તીવ્ર રસ વાળા પરિણામ હોય ચારિત્ર મૂળના, એને દર્શન મૂળ મટે નહીં, ઘટે નહીં, દર્શન મૂળનો તીવ્ર રહે. હવે દર્શન મૂળને જીવો સમજતા નથી, એટલે જ્ઞાની પુરુષો કરુણા કરીને ચારિત્ર મૂળથી સમજાવે છે, કેમકે એ પોતે પકડી શકે છે. મને ક્રોધ બહુ છે, મને બહુ ગુસ્સો આવ્યો, એ સમજી શકાય છે. દર્શન મોને જે સમજી શકતો નથી, એ તો ત્યાંથી સમજાવે છે. બીજું જે અંતરદયાનો વિષય લીધો છે, એ વાત કૃપાળુદેવના વચના પદમાં બહુ બેસી આવી છે. જેમ 38 ગાથાનું અનુસંધાન ગુરુદેવે અહીંયા પ્રવચનમાં લીધો, એવું જ એક બીજું અનુસંધાન લેવા જોઈએ. ત્યાં આત્માર્થનું પ્રકરણ ચાલ્યું, ત્યાં પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ લીધો, અને એક સત્પુરુષને પરમેશ્વર બુદ્ધિએ, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે તો સતત એ જીવને સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે. શું લીધું છે? સર્વ પ્રાણી પ્રત્યે એને
દાસત્વ આવે,
દાસત્વ આવે છે. આ વિષય જરા ઊંડો વિચારે છે, ઘણી વાર વિચાર ચાલે છે એના ઉપર. એમ લાગે છે કે ઊંડાણ ઘણું છે આમાં, જરા ઊંડાણમાં જઈને વિચારવા જેવો વિષય લાગે છે. પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓ એ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. શું કહે છે? એક બાજુ જો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે તો તે પરમ વિનય છે, પરમ વિનયનો ને સૂચવે છે કે એ જીવને પરમ વિનય પ્રજ્ઞો છેલ્લી હદનો વિનય પ્રત્યે છે. તો ચોથા ગુણ સ્થાને છે, જરા નજીક મળ્યું, ચોથા ગુણ સ્થાને છે તો પણ 13મા ગુણ સ્થાન જેવી ભક્તિ આવે છે. પરમેશ્વર બુદ્ધિ એટલે 13મા ગુણ સ્થાન શીખવાયું નથી, આ પરમ વિનય કર્યો. એ પરમ વિનય કરવા વાળાની બીજી સાઈડ શું છે? કે જેથી એટલે જેને લઈને આ એનું બીજું લક્ષણ લે છે. શું? જેને લાક્ષણિક ચિહ્ન કહેવામાં આવે, અથવા જેને ઉપલક્ષણ કહેવામાં આવે, કે જેનાથી કે જેને લઈને સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાવે છે. આ આવા વાત ઉભી થાય. જો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો બીજી બાજુ છે સર્વ પ્રાણીને વિશે પોતાનું દાસત્વ મનાય અને તેને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ જીવને પરમ યોગ્યતાની પ્રાપ્તિ થઈ ગઈ, પૂરેપૂરી પાત્રતા પ્રગટ થઈ ગઈ, ઉત્કૃષ્ટ પાત્ર થઈ ગયો, એ સત્પુરુષને ઓળખી ગયો, એ પોતાના આત્માને ઓળખા વગર રહેશે નહીં અને સમ્યક દર્શન થયા વગર ને મુક્તિ થયા વગર આમ લઈ લીધું આનું સંતાન. એટલે એ પાત્રતામાં આ વાત સાથે લઈએ છે કે તમારો બીજા જીવો સાથેનો વ્યવહાર જુઓ થાય છે શું કે બીજાના દોષની મુખ્યતા થતા અને એ મુખ્યતામાં પણ કોઈ મર્યાદા બહારની મુખ્યતા થતા કોઈ પણ આત્મા પ્રત્યે તિરસ્કાર વધતી થઈ જાય છે. આપણને સિદ્ધાંત ગુરુદેવે સમજાવ્યો કે ભાઈ દ્રઢ સ્વીકાર શુદ્ધ સિદ્ધ સમાન છે એવી વાત શું કરવા કરે. તારો આત્મા કે કોઈ પણ જીવનો આત્મા સિદ્ધ સમાન સર્વજ્ઞ પરમેશ્વર પદ જીવ સોઈ એ આત્મા જીનેશ્વર જ છે, કાંઈ ફેર નથી. શું કરવા કરે કે તું ભૂલે ચૂકે કોઈ આત્મા પ્રત્યે તિરસ્કાર કરી શકે. હવે જે દોષની પર્યાય છે એમાં મારા પોતા પ્રત્યે ક્રોધ કર્યો હોય તો એનો આખો આત્મા એવો છે એમ તું માનીશ ને? ત્યાં દ્રઢ પર્યાયના ભેદ પાડીને જોઈએ. એક સમયની મૃત્યુમાં એ ભૂલ્યો છે પોતાના પરમેશ્વરને, એટલે આવી એની સ્થિતિ થઈ ગઈ છે. આખો આત્મા એટલે કોઈ આત્મા પ્રત્યે કાયમ માટેનો તિરસ્કાર વૃત્તિ જે છે એ ખલાસ થઈ જાય. પોતે પણ એમ કહે તિરસ્કાર વૃત્તિ તો એ જ બાજુ રહ્યો, તને તો દાસક વાવવું જોઈએ. જો તમે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ હોય તો તને સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે. ક્યાં તિરસ્કાર કરી એ સંકેત એમણે 38મી ગાથામાં કહ્યું કે પ્રાણી દયા છે આત્માર્થ નિવાસ છે. અહીંયા કહે છે કે પોતાના ભાવ પ્રત્યે છેદ છે ને અંતર દયા છે, બીજા જીવો પ્રત્યે એને પાત્રતાના લક્ષણમાં આ વાત ઉપર વજન છે. એ વિષયના વિપર્યાસને ટાળવા માટે બહુ મહત્વનું છે. એ પ્રકારના વિપર્યાસને ટાળવા માટે એનું માધ્ય ઘણું છે. માટે આવી પાત્રતા પ્રથમ કહી છે. જે કોઈ શરીરની સગવડતામાં જ આખો રોકાઈ ગયો હોય, ખાવું પીવું પાંચ ઇન્દ્રિયોના 23 વિષયોના પોષણમાં સુખ મનાવ્યું હોય, પાંચ ઇન્દ્રિયના ભેદ છે તે આ સ્પર્શના બે ગંધના એમ કરીને 23 વિષયોના પોષણમાં સુખ મનાવ્યું હોય, તેમાં પ્રેમ હોય રુચિ હોય, પ્રેમ હોય એટલે રુચિ હોય સુખ બુદ્ધિ હોય, તેનાથી પોતાનું જીવન ઠીક મનાયું હોય, એ બધી અનુકૂળતા હોય તો મને ઠીક પડે. તેને આત્મા દેહાદીથી ભિન્ન છે, પરથી ને રાખથી જુદો છે, એ વાત એને કેમ બેસે? એ વાત એને બેસે નહીં. આત્માને અંતર શોધમાં એ બધા પરિણામ ફિક્કાથી ને સુકાઈ જવા, એના રસ છે એ બધા સુકાઈ જાય, એટલી તો એની જિજ્ઞાસામાં તે કહીએ જિજ્ઞાસ. જિજ્ઞાસાની ભૂમિકામાં આ સ્થિતિ આપી જોઈએ.
ભૂખ લાગી હોય
તો શું કરશો? એ વખતે જુદો નથી દેખાતો એટલા માટે કે એ વખતે જુદો જોવાનો પ્રયત્ન જીવ કરતો નથી. હવે આજથી આ પ્રયોગ ચાલુ કરજો. પ્રશ્ન સારો તમે કાઢ્યો કે જયારે ભૂખ લાગે કે જયારે તરસ લાગે ત્યારે એ વખતે આપણે જુદો જોવાનો પ્રયત્ન કરવો છે. પ્રયત્ન કરશું તો કામ થશે કે વગર પ્રયત્ન કામ થશે? તો આપણે આજથી એ પ્રયત્ન ચાલુ કરો કે મારે હવે આ વખતે જુદો જોવો છે. જ્ઞાન સ્વરૂપી આત્મા, જ્ઞાનમય આત્મા આ જઠરાગ્નિની ઉષ્ણતાને કે કંઠની અંદર ઉષ્ણતા થાય ત્યારે તરસ લાગે છે. હું તો એ પ્રમાણે ઉષ્ણ પર્યાયને ભજે છે એ વખતે આ આત્માને એનું જ્ઞાન થાય છે. એના બદલે એ એમ માને છે કે મને આમ થઈ ગયું, મને ભૂખ લાગી ગઈ, મને તરસ લાગી ગઈ, પણ એ વખતે પોતે જ્ઞાન તત્વ છે. માત્ર એ પરમાણુની પર્યાય અને જ્ઞાનની પર્યાય ભિન્ન ભિન્ન છે એમ એને ભિન્ન જોવાનો એ વખતે પ્રયત્ન કરવાની તક છે. એ પ્રયત્ન એ વખતે ન કરે અને શાસ્ત્ર લઈને વાંચે શરીરથી આત્મા જુદો છે, સુધી જુદો દેખાય, કોઈ દિવસ જુદો ન દેખાય. એ જ વખતે કામ કરવાનું, કામ કરવા વખતે કામ કરે ને, અને પછી કામ કરવું છે, કામ કરવું છે એમ પુસ્તક વાંચીને વિચાર કર્યા કરે, એ વિચાર નિષ્ફળ થવાનો છે, કોઈ દી સફળ નહીં થાય. એટલે એમ કે છે એ વાત કેમ બેસે? છ ખંડ નો ધણી ચક્રવર્તી રાજા જેને આત્મ સ્વરૂપની અંશે સ્થિરતા છે, સમય દ્રષ્ટિ લે છે, અંતરમાં મહાન વૈરાગ્ય દશા છે, અંતરમાં રાગના કણને પણ છૂટો રાખે છે, તેને જોકે બહારથી મોટો કોઈનો મોટો ઠાક છે, છતાં વિષયોમાં ગર્ભીપણો અને લુલુપતા એને જરાય હતી. એનો એક કોળિયો કરોડ પાયદળ પચાવી શકે નહીં. આ ગુરુએ દ્રષ્ટાંત આપતા એની અંદર હીરા મોતીની ભસ્મો એવી નાખી હોય સોનાની આંબાની અગ્રત એક કોળિયો 96 કરોડ એનું પાયદળની રસોઈ બનતી હોય એમાં નાખ્યો હોય તો બધાને જાડા થઈ જાય અને સૈનિકો લડવા વાળા બધા પહેલવાન જેવા હોય જાય. પણ એને રસ નથી એમાં, એમ કે એવા ફળાકમાં એને ગ્રધીને લુલુપતા છે કે પરમાણુ ગોઠવણ થાય છે, હોખા બાજુ ગોઠવાય છે, એને રસ નથી. એને રસ નથી એની ખાતરી શું? અમે તો ખાતા જોઈએ છીએ કે એની ખાતરી એ છે કે એનો એને બોજો લાગે છે, નાકમાં તો ફાવે પેદા કે છે બોજો લાગે ક્યાં સુધી રાખે, હે ભાર વધતો જાય અને કાઢે છૂટકો, નાકમાં છે માટે ગમે છે એમ વાત છે કે નહીં? એ વખતે ભૂજો લાગે છે, 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ પછી નાક ખંખેરે છૂટકો એમ એને એ ભોજો લાગે છે, એની ખંખેરે નીકળી જાય છે, એને જરાય તકલીફ પડતી નથી. નાક માટે કાઢે એવી રીતે કાઢી નાખે, એની ખાતરી છે કે એને ભોજો લાગતો હતો એમાં રસ નહોતો. રસ નહોતો અને ભોજો લાગતો હતો, ભોજો લાગે એને રસ હોય નહીં, રસ હોય એને ભોજો લાગે, આ સુધી વાત છે. એટલે એને લોલુપતા જરાય હોતી નથી અને તે બધા સંયોગોને પૃથ્વી પિંડ સમાન ઉદ્ગળના નાટક જાણે. આ બધા નાટક છે, 4 દિવસની ચાંદની નથી આમાં, 4 દિવસની પણ આ ચાંદની નથી, આમાં કઈ રસ લેવા જેવું છે નહીં. મારો દેહ શાશ્વત આત્મા સિદ્ધ સમાન અદભુત થી અદભુત ગુણની નિધિ ગુણ નિધાન એની પાસે આ કાંઈ નથી, કાંઈ નથી. એમનું ગુરુદેવ તો બહુ કહેતો કે ઇન્દ્રોને ઇન્દ્રાણીઓના ભોગ મીંદડા હળેલા મીંદડા જેવા લાગે છે. કેવા હળે હળેલું મીંદડું હોય, મરદું મીંદડા ઠંડાતું અને જેમ ઘણા થાય એવી ઘણા થાય એવી રીતે ઉદ્ગળના એ નાટક જાણે છે. એના આહાર વિહાર અને વૈભવના ઠાર જોનાર વાંચનાર ને પણ આશ્ચર્ય થઈ જાય એવા થાક હોય એના, કુટુંબ નું કોણ થયું છે ત્યાં તો, કે આ તો અમારા કરતા ઘણા વિશ્વ ભોગવે છે એમ બાહ્ય નિમિત્તાધીન દ્રષ્ટિ વાળા માને છે, અને કહે કે કઈ નાની આવા હોય, આવા દાગીના પહેરે, આવા કપડા પહેરે, આવા આને ક્યાંથી વૈરાગ હોય એમ, કે એને રસ નથી એમાં, એ બોજો લાગે છે. પણ તે ધર્માત્મા રાજના સંયોગમાં બહારથી દેખાય છે, પણ તે ધર્માત્મા છે તે બહારથી દેખાય છે. ખરી રીતે તે સંયોગ સંબંધનું પોતાનું જ્ઞાન કરે છે, અને તે જ્ઞાનની શાંતિને ભોગવે છે. સાંભળી દઉં છે, ભોગવે છે જ્ઞાનની શાંતિ. જે શાંતિ જ્ઞાન સાથે અભેદ રૂપે ત્રિકાળ રહેલી છે એવી શાંતિ ને ભોગવે છે. એના ઉપરથી તો એક મુમુક્ષુ ને ભક્તિ થઈ ગઈ છે. ભાઈ માને નહી આપણી બાજુ, એના કુટુંબ વાળા એમને કે ભાઈ આ કરવા જેવું છે, આમાં તમે આવો. પણ મેં તો એમ સાંભળ્યું છે કે તમારા માતાજીને બધા હીરાથી વધાવે છે, નાની ને વળી હીરાથી વધાવવા ને આ બધું હું તો વૈરાગ હોય નાની તો એક વાર હાલ તો ખરો અમારે યાર, તો જો તારે નજર નક્કી કરીને, તમે તો આ વિચાર બુદ્ધિ માંથી આવે છે ને, બુદ્ધિ વાળો છો એમાં ના નથી, બુદ્ધિ વાળા ને વિચાર પણ આવે રાજી થતા નથી, રાજી થતા નથી, એમને ગંભીર મુદ્રામાં લઈ ગયા છે, હલતા નથી. છાપ પડી ગઈ, જ્ઞાની હોય તો આવા હોય. પછી પોતે કે તારે ખબર પડે ને, આપણને કેમ ખબર હોય, આમ આમ લાગતું છે લાગ્યું બને. સ્થાનક પ્રશ્ન મારે ભગવાન ની પ્રતિમા જોઈ, મંદિર કોઈ આવે નહીં, કોઈ દેરાવાસી માં અમે જાય, મંદિર માં જાય, સ્થાનક પ્રશ્ન ક્યાંય જવાનું જન્મ છે જ નહીં. ભગવાન ની પ્રતિમા જોઈ છે, ભગવાન તો આવા જ હોય, આવા જ ભગવાન હોય. ખરી ગયો ભગવાન ની પ્રતિમા જોઈ ખરી ગયો, ભગવાન હોય તો આવા હોય. નિર્દોષ સ્વરૂપ છે, ભયાભયંકર નિર્દોષતા સ્વરૂપ છે. એક દિવસ વિતરાગતા નું ધીમ છે, ભગવાન તો આવા હોય ને જ્ઞાન તો આવા હોય. થોડી ગયો આવે એટલા માટે બધી વાતો છે, બાર માં કોઈ વાતો હોય છે એવી હોય છે, બીજાને પણ એક વાર ઉભો રાખે. તે બાહ્ય સંયોગોનો ભૂતકા કદી પોતાને માનતો નથી. રાજ્યાદિ સંયોગ છે, છે છતાં નથી, સંયોગ છે છતાં નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ તે વિતરાગ દ્રષ્ટિ છે, પોતાના છે એમ દેખાતું નથી. સંયોગ છે, મિથ્યા દ્રષ્ટિને ગોદડી ફાટેલી હોય તો આ મારી છે એમ દેખાય છે. અને છ ખંડ નો પથારો ખાલી દાખલ લાગે છે, જેમ માણસ ન હોય ઘર અત્યારે ખાલી ખાલી લાગે છે, ઘરમાંથી એક વ્યક્તિ ચાલી જાય સ્વર્ગમાં તો એમ લાગે ભાઈ ઘર ખાલી ખાલી લાગે છે. નિશ્ચરીનું છે, વાસણ કુસણ એના છે, બધું એનું છે, એને એમ થાય લાગે છે ને ખાલી ખાલી લાગે છે. બસ ચક્રવર્તીને છ ખંડ ખાલી ખાલી લાગે છે, પોતા પણ જોતા નથી, પોતા પણ એને દેખાતા મારા છે, આ છંદનો રાજ મારો એમ અભિપ્રાયમાં યથાર્થપણે પર જતું કર્યું છે. અને નિર્ગણિત મુનિપદ પૂર્ણ વિતરાગ ચારિત્ર ની ભાવના આવે છે. અપૂરો અવસર એવો મને જયારે આવશે, તીક્ષણપણે ભાઈ અને અભ્યંતર બધા સંબંધોને છેદીને વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં ક્યારે સ્થિર થશું એની ભાવના એ છ ખંડની વચ્ચે બેસીને પણ એ ભાવનામાં આવેલા છે. એવી અંતર ભાવનામાં પરિણમે અનિચ્છક હોવાથી પૂર્વ પ્રારબ્ધ કર્મી એમને નિર્ગ્રહ થાય છે, અનિચ્છક હોવાથી એમને એ વખતે પુણ્યના ઉદય છે નવબંધ કર્યા વિના ખરી જાય છે. પણ જેને આત્મજ્ઞાન નથી અને બાહ્યથી બીજાની ચિષ્ટા જોવી છે, રાગ અને પુણ્યમાં મોક્ષ માને છે, તેને અભિપ્રાયનું ભાન નહીં હોવાથી આત્મા રાગ રહિત પરથી જુદો છે એ ન્યાય નહીં સમજાય. એને બાહ્ય દ્રષ્ટિમાં અંતરણ દ્રષ્ટિનો ન્યાય એને સમજાય. શાસ્ત્ર પણ સાંભળશે તો પોતાની દ્રષ્ટિ મુજબ એને ખપાવશે, ખતાવ ખતવશે. પછી વાંચું શા સિદ્ધાંત વાંચે તો પોતાની દ્રષ્ટિએ એનો અર્થ કરે, પોતાની દ્રષ્ટિએ જ્ઞાનીની દ્રષ્ટિએ એને કાંઈ સમજાશે.
જય વિદ્રાંતિકમ્ પાર્જયં કારમનો જય હો જય હો જય.